એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર શું કહેવાય ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે હવે આપણા લગભગ શ્વાસ જેટલો જ જરૂરી બની ગયો છે.
હા, સાયબર સુરક્ષા.
સાયબર સુરક્ષા. આપણી આસપાસની દુનિયા જેટલી ડિજિટલ થતી જાય છે ને એટલા જ એના જોખમો પણ મને લાગે છે વધી રહ્યા છે.
બિલકુલ. અને આ જટિલ પણ કહેવાય ને અત્યંત મહત્વના વિષયને સમજવા માટે આજે આપણી પાસે ખૂબ સારો સ્ત્રોત છે. ડુએન સી વિલ્સનનું પુસ્તક સાયબર સિક્યોરિટી, જોખમ સંચાલન અને સ્થિતિસ્થાપકતા માટે એક વ્યાપક માર્ગદર્શિકા. અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે તે ખાલી ટેકનિકલ બાબતો પર જ નહીં પણ એના જે માનવીય અને સંગઠનાત્મક પાસાઓ છે ને એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે જે ખાસ છે.
સાચી વાત છે, કારણ કે આપણે રોજ સાંભળીએ છીએ ઓનલાઈન ફ્રોડ થયું, ડેટા લીક થયો, પણ ઘણીવાર એમ લાગે કે આ તો બધી મોટી કંપનીઓની વાત છે, સરકારની સમસ્યા છે. પણ વિલ્સન સાહેબ સમજાવે છે કે ના, આ આપણા દરેકના જીવન સાથે જોડાયેલું છે.
બરાબર.
તો ચાલો ને શરૂઆત લેખકથી કરીએ. કોણ છે આ ડુએન સી વિલ્સન અને એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો મતલબ અલગ ગણાય છે?
ડુએન સી વિલ્સનનો અનુભવ જુઓ તો ખરેખર બહુ બધી દિશાઓમાં ફેલાયેલો છે. એ ખાલી ટેકનોલોજીના જાણકાર નથી, એમની પાસે જોખમ સંચાલન અને ખાસ કરીને સંગઠનાત્મક મનોવિજ્ઞાન એટલે કે ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં પણ દાયકાઓનો અનુભવ છે.
ઓ વાહ.
હા, એમણે મોટી ફોર્ચ્યુન 500 કંપનીઓ સાથે કામ કર્યું છે, યુએસની ગુપ્તચર એજન્સીઓમાં સિનિયર એનાલિસ્ટ રહી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે પણ જોડાયેલા હતા.
અચ્છા, એટલે કોમ્પ્યુટર કોડ પણ સમજે છે અને માણસના મનને પણ સમજે છે. શું વાત છે, આ કોમ્બિનેશન જ કદાચ એમને અલગ બનાવે છે, ખરું ને?
ચોક્કસપણે. વિલ્સનનો મુખ્ય તર્ક જ એ છે કે સાયબર સુરક્ષામાં જે મોટા ભાગની નિષ્ફળતાઓ થાય છે ને એ ખાલી ટેકનોલોજીની ખામીને કારણે નથી થતી.
એમ?
હા, ઘણીવાર તો એ સંગઠનની જે સંસ્કૃતિ હોય, લોકોની તાલીમમાં કમી હોય અથવા તો જે કામ કરવાની પદ્ધતિઓ પ્રોસેસ હોય એમાં રહેલી ખામીઓને કારણે થાય છે. એ ભારપૂર્વક કહે છે કે ટેકનોલોજી અને માનવ પરિબળ આ બંનેને સાથે લઈને જ તમે અસરકારક સુરક્ષા ઊભી કરી શકો. અને એમનો જે વાસ્તવિક દુનિયાનો એટલે કે હાઈ પ્રેશર એન્વાયરમેન્ટનો અનુભવ છે એ એમને થિયરી અને પ્રેક્ટિસ વચ્ચે એક પુલ બનાવવામાં મદદ કરે છે.
આ વાત બહુ રસપ્રદ છે કે પ્રોબ્લેમ ખાલી કોડિંગમાં નથી, કલ્ચર અને સમજમાં પણ છે. તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? વિલ્સન આપણને શું સમજાવવા માગે છે આ સાયબર સિક્યોરિટી વિશે?
એમનો જે સેન્ટ્રલ આઈડિયા છે તે એ છે કે સાયબર સુરક્ષા એ ખાલી આઈટી ડિપાર્ટમેન્ટનું કામ નથી કે પછી ખાલી એન્ટીવાયરસ સોફ્ટવેર ખરીદી લીધું એટલે પતી ગયું એવું નથી. એ તો આધુનિક સમાજનો શું કહેવાય આધારસ્તંભ છે.
આધારસ્તંભ.
હા, આ એક એવી જટિલ સમસ્યા છે જેને ઉકેલવા માટે ટેકનોલોજી, માણસનું મનોવિજ્ઞાન, ઓર્ગેનાઇઝેશનની સંસ્કૃતિ, સરકારી નીતિઓ આ બધાનું સંકલન જરૂરી છે. એ સાયબર સુરક્ષાને મૂળભૂત રીતે તો રિસ્ક મેનેજમેન્ટ એટલે કે જોખમ સંચાલનની જ એક શાખા તરીકે જુએ છે.
ઓકે, એટલે કે જેમ આપણે પૈસાના જોખમ કે હેલ્થના જોખમનું મેનેજમેન્ટ કરીએ એમ ડિજિટલ જોખમોનું પણ કરવું પડે. પુસ્તક કયા મોટા સવાલનો જવાબ આપવાની કોશિશ કરે છે?
પુસ્તક મૂળભૂત રીતે એ પૂછે છે કે આ જે સતત બદલાતા રહે છે, વધતા જાય છે ડિજિટલ જોખમો, એની સામે આપણે આપણી મિલકત, આપણી પ્રાઇવેસી, આપણી જીવનશૈલી આ બધાને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ?
હા, આ જ મોટો સવાલ છે.
અને વિલ્સનનો જવાબ એક શબ્દમાં છે, સાયબર રેઝિલિયન્સ.
સાયબર રેઝિલિયન્સ એટલે ગુજરાતીમાં કહીએ તો સાયબર સ્થિતિસ્થાપકતા.
બરાબર.
સ્થિતિસ્થાપકતા એટલે એનો મતલબ એમ થયો કે ખાલી હુમલા રોકવા પર જ ફોકસ નથી પણ જો હુમલો થાય તો પણ ટકી રહેવું અને પાછા ઊભા થવું એ ક્ષમતા પર ભાર છે. પણ આ કેવી રીતે કેળવી શકાય?
વિલ્સન કહે છે કે આના ત્રણ મુખ્ય પાયા છે. પહેલું, જોખમોની ઊંડી અને સાચી સમજ હોવી જોઈએ. બીજું, સ્તરીય સંરક્ષણ જેને એ ડિફેન્સ ઇન ડેપ્થ કહે છે.
ડિફેન્સ ઇન ડેપ્થ.
હા, જેમ કિલ્લાની રક્ષા માટે કેમ અલગ અલગ લેયર હોય બસ એમ જ. અને ત્રીજું જે સૌથી મહત્વનું છે એ છે સુરક્ષા પ્રત્યે જાગૃતિ ધરાવતી સંસ્કૃતિ બનાવવી, વ્યક્તિ તરીકે પણ અને સંસ્થા તરીકે પણ. પુસ્તકનો હેતુ જ એ જ છે કે આપણને ડર અને અજ્ઞાનમાંથી બહાર કાઢીને, શું કહેવાય, માહિતગાર સતર્કતા અને સક્રિય સંરક્ષણ તરફ લઈ જવાનો છે.
બરાબર. તો ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે વિલ્સન આ બધા વિચારોને કેવી રીતે રજૂ કરે છે. શરૂઆતમાં તેઓ ડિજિટલ દુનિયાનો પાયો નાખે છે, એમ ને?
હા, પુસ્તકની શરૂઆત જે વાતથી થાય છે કે ડિજિટલ દુનિયા હવે એક નવું સંઘર્ષનું મેદાન છે, એક ડિજિટલ યુદ્ધ ક્ષેત્ર. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે આ યુદ્ધ ક્ષેત્ર અસમપ્રમાણ છે, એસિમેટ્રિકલ.
અસમપ્રમાણ એટલે?
એટલે કે એક નાનો હુમલાખોર, કદાચ એક વ્યક્તિ પણ કોઈ મોટા સંગઠનને કે દેશને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. એટલે જ સાયબર સુરક્ષા હવે બધા માટે જરૂરી છે. આ પાયા પર પછી એ માહિતી સુરક્ષાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે, જેને CIA ટ્રાયડ કહેવાય છે. ગુપ્તતા, કોન્ફિડેન્શિયાલિટી, અખંડિતતા, ઇન્ટિગ્રિટી અને ઉપલબ્ધતા, અવેલેબિલિટી.
CIA ટ્રાયડ, ઓકે.
હા, દરેક સાયબર હુમલો આ ત્રણમાંથી કોઈને કોઈને તો નિશાન બનાવે જ છે.
એ સમજાયું. પાયો નાખ્યા પછી પુસ્તક જોખમના લેન્ડસ્કેપનું ચિત્ર રજૂ કરે છે, એટલે કે ખતરો ક્યાંથી આવી શકે છે અને કેવો હોય છે.
બરાબર. અહીં તેઓ અલગ અલગ પ્રકારના હુમલાખોરોની વાત કરે છે, જેમ કે સામાન્ય સાયબર ગુનેગારો જે પૈસા માટે ફિશિંગ કરે, રેન્સમવેર ફેલાવે. પછી આવે હેક્ટિવિસ્ટ, જે કોઈ રાજકીય કે સામાજિક હેતુ માટે હુમલા કરે.
હા, હેક્ટિવિસ્ટ.
પછી રાષ્ટ્ર રાજ્ય પ્રેરિત જૂથો હોય જે જાસૂસી કે સૈન્ય હેતુ માટે કામ કરતા હોય. અને એક જેને ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ, આંતરિક જોખમો, એટલે કે સંસ્થાના પોતાના જ માણસો જે ભૂલથી કે જાણી જોઈને નુકસાન કરી શકે.
ઓ, ઇનસાઇડર થ્રેટ્સ. હા, એ પણ મોટો ખતરો છે. અને આ લોકો કઈ પદ્ધતિઓ વાપરે છે? આપણે આ રેન્સમવેર, ફિશિંગ જેવા શબ્દો તો બહુ સાંભળીએ છીએ.
હા, પુસ્તક આ સામાન્ય હુમલાની પદ્ધતિઓ પણ વિગતવાર સમજાવે છે. માલવેર, જેમાં રેન્સમવેર મુખ્ય છે, પેલું જે ડેટાને લોક કરી દે અને પછી પૈસા માંગે, યાદ છે વોનાક્રાય થયેલું?
હા હા, બહુ જ મોટો હુમલો હતો એ.
પછી ફિશિંગ, એટલે ઈમેલ કે મેસેજ દ્વારા પાસવર્ડ કે કાર્ડની વિગતો ચોરવાનો પ્રયાસ. અને સોશિયલ એન્જિનિયરિંગ, આ ખરેખર રસપ્રદ છે. આને તમે માનવ હેકિંગ કહી શકો.
માનવ હેકિંગ?
હા, અહીં ટેકનોલોજીનો ઉપયોગ ઓછો, પણ માણસના વિશ્વાસ, ડર કે લાલચનો ઉપયોગ કરીને માહિતી કઢાવવામાં આવે છે. અને DDoS હુમલા તો વેબસાઇટને બંધ જ કરી દે.
પણ જોખમો અહીં અટકતા નથી ને. પુસ્તક આનાથી પણ વધુ ગંભીર છુપા હુમલાઓની પણ વાત કરે છે, ખરું?
સાચી વાત. વિલ્સન એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ્સ, APTS ની ચર્ચા કરે છે. આમને તમે ડિજિટલ દુનિયાના જાસૂસો સમજી લો.
જાસૂસો?
હા, જે ઘણીવાર દેશો દ્વારા સમર્થિત હોય છે. એ લોકો મહિનાઓ કે વર્ષો સુધી કોઈના નેટવર્કમાં છુપાઈને બેઠા રહે અને ધીમે ધીમે માહિતી ચોરતા રહે. પછી આવે છે ઝીરો ડે એક્સપ્લોઇટ્સ.
ઝીરો ડે?
હા, ઝીરો ડે એટલે એવા હુમલા જે સોફ્ટવેરની એવી નબળાઈનો ફાયદો ઉઠાવે જેની ખુદ બનાવનારને પણ હજી ખબર નથી પડી, એટલે એનું કોઈ સમાધાન, કોઈ પેચ તરત મળે નહીં. અને સપ્લાય ચેઇન હુમલા પણ બહુ ચિંતાજનક છે.
સપ્લાય ચેઇન હુમલા, એ શું છે એ જરા સમજાવશો?
જરૂર. એમ સમજો કે તમે કોઈ જાણીતી વિશ્વાસપાત્ર કંપનીનું સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કરો છો, પણ હુમલાખોરે શું કર્યું હોય કે એ અપડેટની અંદર જ વાયરસ કે માલવેર નાખી દીધું હોય.
ઓ બાપ રે.
એટલે તમે તો વિશ્વાસથી ડાઉનલોડ કરો, પણ અજાણતા જ તમે ચેપગ્રસ્ત થઈ જાઓ. પેલું સોલાર વિન્ડ્સ હેક થયું હતું ને, એ આનું બહુ મોટું ઉદાહરણ હતું. એક જ સોફ્ટવેર દ્વારા હજારો સંસ્થાઓ ટાર્ગેટ બની હતી. આ બતાવે છે કે આપણે બધા એકબીજા સાથે કેટલા જોડાયેલા છીએ અને કેટલા નિર્ભર છીએ.
આ તો ખરેખર ગંભીર બાબતો છે, ડરાવણું લાગે છે. તો આ બધા જોખમો સામે બચાવ કેવી રીતે કરવો? હવે પુસ્તક રક્ષણાત્મક વ્યૂહરચનાઓ પર આવે છે નહીં, અને એની શરૂઆત વ્યક્તિગત સ્તરેથી થાય છે.
હા, વિલ્સન ભાર મૂકે છે કે સુરક્ષા દરેકની જવાબદારી છે. વ્યક્તિગત સ્તરે એ સાયબર સ્વચ્છતા પર ભાર મૂકે છે, સાયબર હાઇજીન.
સાયબર સ્વચ્છતા?
હા, એમાં શું આવે? મજબૂત યુનિક પાસવર્ડ વાપરવા અને એ યાદ ન રહે તો પાસવર્ડ મેનેજર વાપરવાની સલાહ આપે છે અને સૌથી મહત્વનું મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન MFA ચાલુ કરવું.
MFA એટલે પેલો OTP આવે?
હા, એ જ. પાસવર્ડ ઉપરાંત બીજું કંઈક, જેમ કે ફોન પર આવતો કોડ, એનાથી તમારી ઓળખ પાક્કી કરવી. વિલ્સન આને સૌથી અસરકારક પગલામાંથી એક ગણે છે. આ ઉપરાંત સેફ બ્રાઉઝિંગ કરવું, ઘરના વાઇફાઈ નેટવર્કને સિક્યોર રાખવું અને નિયમિત ડેટા બેકઅપ લેવો, ખાસ કરીને રેન્સમવેર સામે રક્ષણ માટે બેકઅપ બહુ જ જરૂરી છે.
બરાબર. અને સંસ્થાઓ માટે, મોટી કંપનીઓ કે સરકારી વિભાગો, એ લોકો કેવી રીતે પોતાનો બચાવ કરી શકે?
સંસ્થાઓ માટે વિલ્સન પેલી ડિફેન્સ ઇન ડેપ્થની વ્યૂહરચના સૂચવે છે, એટલે કે સુરક્ષાનું ખાલી એક લેયર પૂરતું નથી. કિલ્લાની જેમ અનેક સ્તરો હોવા જોઈએ. ફાયરવોલ, એન્ટીવાયરસ, નેટવર્ક મોનિટરિંગ, કર્મચારીઓની તાલીમ વગેરે વગેરે. બીજું, એક ફોર્મલ રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ અપનાવવી. કયા જોખમો સ્વીકાર્ય છે, કયા ઘટાડવા પડશે, કયા ટાળવા પડશે એ નક્કી કરવું. અને ત્રીજું, એક ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન તૈયાર રાખવો.
એટલે કે જો હુમલો થાય તો શું કરવું, એની યોજના.
બરાબર. શું કરવું, કોને જાણ કરવી, સિસ્ટમ કેવી રીતે પાછી ચાલુ કરવી, એની પૂરેપૂરી યોજના અને તૈયારી. પેલું ઇક્વિફેક્સ ડેટા બ્રીચનું ઉદાહરણ છે ને, એ બતાવે છે કે સમયસર એક નાનો પેચ ન લગાવવાની ભૂલ કેટલી મોંઘી પડી શકે છે.
પણ આ બધામાં માણસ ક્યાં છે? તમે શરૂઆતમાં કહ્યું હતું કે વિલ્સન માનવ પરિબળ પર ખૂબ ભાર મૂકે છે.
બિલકુલ. અને આ જ કદાચ પુસ્તકનો સૌથી મજબૂત મુદ્દો છે, માનવ ફાયરવોલનો ખ્યાલ. હ્યુમન ફાયરવોલ.
માનવ ફાયરવોલ.
હા, વિલ્સન કહે છે કે કર્મચારીઓને પ્રોબ્લમની જડ, એટલે કે નબળી કડી ગણવાને બદલે એમને સંરક્ષણની પહેલી લાઇન બનાવી શકાય છે. પણ એના માટે એમને ડરાવવાના નથી, એમને સતત રસપ્રદ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવી જરૂરી છે. અને એવી સંસ્કૃતિ બનાવવી જરૂરી છે જ્યાં લોકો જો કંઈ ભૂલ કરે અથવા કંઈક શંકાસ્પદ જુએ તો ડર્યા વગર પોતાના ઉપરીને જાણ કરી શકે. આને એ મનોવૈજ્ઞાનિક સલામતી કહે છે, સાયકોલોજિકલ સેફ્ટી.
આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે. ટેકનોલોજી ગમે તેટલી સારી હોય પણ જો લોકો સાવચેત ન હોય અથવા ડરના માર્યા કંઈ કહે જ નહીં તો બધું નકામું. પુસ્તક ભવિષ્યના પડકારોની પણ વાત કરે છે, જેમ કે સાયબર યુદ્ધ અને ગોપનીયતા.
હા, પુસ્તકનો છેલ્લો ભાગ ભવિષ્ય તરફ જુએ છે. સાયબર યુદ્ધ હવે ખાલી ફિલ્મોની વાત નથી રહી. દેશો વચ્ચે જાસૂસી કરવી, જે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પાવર ગ્રેડ, પાણી પુરવઠો, બેન્કિંગ સિસ્ટમ, એના પર હુમલા કરવા, આ બધા વાસ્તવિક ખતરા છે. પેલું સ્ટક્સનેટ યાદ છે, જેણે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને નુકસાન પહોંચાડ્યું હતું?
હા, એ તો બહુ ચર્ચાયું હતું.
એ આનું જ ઉદાહરણ છે. બીજો મોટો મુદ્દો છે ગોપનીયતાનો, પ્રાઇવસીનો. સુરક્ષા વધારવાના પ્રયાસો અને વ્યક્તિગત ગોપનીયતા વચ્ચે હંમેશા એક ખેંચતાણ રહે છે. આપણો ડેટા કેવી રીતે ભેગો થાય છે, કોણ એનો ઉપયોગ કરે છે, જેને હવે સર્વેલન્સ કેપિટલિઝમ પણ કહે છે, આ બધા પ્રશ્નો વધુને વધુ અગત્યના બની રહ્યા છે.
અને ટેકનોલોજીના મોરચે ભવિષ્યમાં શું દેખાય છે? AI, IoT જેવી બાબતો સાયબર સુરક્ષા પર કેવી અસર કરશે?
વિલ્સન ચેતવણી આપે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI નો ઉપયોગ બંને બાજુ થશે, એટલે કે સંરક્ષણ પણ વધુ સારું થશે પણ હુમલાઓ પણ વધુ સ્માર્ટ બનશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT, એટલે કે આપણા ઘરો અને શહેરોમાં જે અબજો સ્માર્ટ ડિવાઇસ જોડાયેલા છે, એ હુમલા માટે એક બહુ મોટી નવી સપાટી, એક એટેક સરફેસ ઊભી કરે છે.
હા, એ તો છે.
અને દૂરના ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કદાચ આજના મોટાભાગના એન્ક્રિપ્શનને નકામું બનાવી દે, જે બહુ મોટો પડકાર હશે.
વાહ, મતલબ આ પુસ્તક ખરેખર વર્તમાન અને ભવિષ્યના આખા સાયબર લેન્ડસ્કેપને આવરી લે છે. આટલી બધી માહિતી પછી જો આપણે આમાંથી મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવવા હોય તો કયા મુદ્દાઓ સૌથી મહત્વના ગણી શકાય?
મારા મતે 3-4 મુખ્ય સંદેશાઓ છે જે ખરેખર ધ્યાન આપવા જેવા છે. પહેલો અને સૌથી મહત્વનો, સાયબર સુરક્ષા એ ખાલી ટેકનિકલ સમસ્યા નથી પણ એક સામાજિક તકનીકી સિસ્ટમ છે, સોશિયો ટેકનિકલ સિસ્ટમ.
સામાજિક તકનીકી.
હા, એટલે કે ટેકનોલોજી, લોકો અને પ્રક્રિયાઓ, આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ભારતમાં પણ જોઈએ છે ને કે ઓનલાઈન ફ્રોડમાં ઘણીવાર ટેકનોલોજીનો દુરુપયોગ તો થાય જ છે, પણ છેતરનાર વ્યક્તિ માણસના મનોવિજ્ઞાનનો પણ એટલો જ ઉપયોગ કરે છે. લાલચ આપે, ડરાવે.
બરાબર, બીજો કયો મુદ્દો?
બીજો મુખ્ય વિચાર છે જોખમ સંચાલનની અનિવાર્યતા, રિસ્ક મેનેજમેન્ટ. 100% સુરક્ષા શક્ય જ નથી, એક ભ્રમ છે. એટલે ધ્યેય શૂન્ય જોખમનો ન હોવો જોઈએ. ધ્યેય હોવો જોઈએ જોખમને સમજવાનો, એનું મૂલ્યાંકન કરવાનો અને પછી એને સ્વીકાર્ય સ્તર સુધી લાવવાનો.
હા, આ પ્રેક્ટિકલ વાત છે.
હા, ખાસ કરીને નાના વ્યાપારીઓ કે સામાન્ય માણસ માટે આ બહુ મહત્વનું છે. તમે દરેક વસ્તુ પર તાળું ન મારી શકો, પણ કઈ વસ્તુ વધુ કિંમતી છે અને એને કેવી રીતે વધુ સારી રીતે સુરક્ષિત કરવી એ વિચારવું જરૂરી છે. વિલ્સનનું એક વાક્ય છે જેનો સાર એ છે કે સવાલ એ નથી કે આપણે બધા હુમલા કેવી રીતે રોકી શકીએ, પણ સવાલ એ છે કે કયા જોખમો સ્વીકારવા, ઘટાડવા કે ટાળવા એ અંગે સ્માર્ટ નિર્ણયો કેવી રીતે લઈએ.
ખૂબ સરસ, આ ખૂબ વ્યવહારુ અભિગમ છે. અને ત્રીજો મુદ્દો?
ત્રીજો છે સતત અનુકૂલન અને શીખતા રહેવાનું મહત્વ, એડેપ્ટેશન અને લર્નિંગ. હુમલાખોરો સતત નવી નવી યુક્તિઓ શોધતા રહે છે, એટલે બચાવ કરનારાઓએ પણ સતત શીખતા રહેવું પડશે, બદલાતા જોખમો સામે તૈયાર રહેવું પડશે. આજે જે સિક્યોરિટી પૂરતી લાગે છે એ કાલે નકામી બની શકે છે. આપણે રોજ નવા નવા ઓનલાઈન સ્કેમ વિશે સાંભળીએ છીએ, તો એનાથી અપડેટ રહેવું એ પણ આનો જ એક ભાગ છે.
અને ચોથો, જે મને લાગે છે કે ખૂબ જ પાવરફુલ વિચાર છે, સંગઠનાત્મક સંસ્કૃતિનું મહત્વ.
વ્યૂહરચનાને નાસ્તામાં ખાઈ જાય છે અને પછી એમાં ઉમેરે છે કે અને વ્યૂહરચના ટેકનોલોજીને બપોરના ભોજનમાં ખાઈ જાય છે.
હા હા,
કહેવાનું મતલબ શું કે જો સંસ્થાની સંસ્કૃતિ જેવી હોય કે જ્યાં સુરક્ષાને પ્રાધાન્ય ન અપાતું હોય, લોકોમાં જાગૃતિ ન હોય, તો પછી તમે ગમે તેટલી સારી ટેકનોલોજી લાવો, ગમે તેવી સ્ટ્રેટેજી બનાવો, એ છેવટે નિષ્ફળ જ રહેશે. પેલી માનવ ફાયરવોલની વાત આ કલ્ચર બિલ્ડિંગ સાથે જોડાયેલી છે.
આ વિચારો ખરેખર વિચારવા જેવા છે. આ બધું જાણ્યા પછી આપણા રોજિંદા જીવનમાં આપણે શું કરી શકીએ? સામાન્ય માણસ માટે આ પુસ્તકમાંથી શું પ્રાયોગિક સલાહ મળે છે?
સૌથી પહેલી અને મારા મતે સૌથી સહેલી પણ અસરકારક સલાહ, તમારા જે મહત્વના ઓનલાઈન અકાઉન્ટ્સ છે, ઈમેલ, બેન્કિંગ, સોશિયલ મીડિયા, એના પર મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન MFA ચાલુ કરી દો. આ ખરેખર ખરેખર જરૂરી છે.
ઓકે, MFA.
બીજું, મજબૂત અને દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખો. યાદ રાખવા અઘરું લાગે તો પાસવર્ડ મેનેજર વાપરો. ત્રીજું, ફિશિંગ ઈમેલ કે મેસેજથી ખૂબ સાવધાન રહો. કોઈ પણ અજાણી લિંક કે ફાઇલ આવે ને તો ક્લિક કરતા પહેલા 100 વાર વિચારો. જરા પણ શંકા જાય તો સીધું ડિલીટ.
બરાબર. અને ડેટા બેકઅપનું શું? એ કેટલું જરૂરી છે?
હા, ચોથું, તમારા મહત્વપૂર્ણ ડેટાનો નિયમિત બેકઅપ લો. ફોટા હોય, ડોક્યુમેન્ટ્સ હોય, કોઈ એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ પર લઈ લો કે પછી ક્લાઉડ સ્ટોરેજ પર રાખો. જો ક્યારે રેન્સમવેરનો હુમલો થાય તો તમારો ડેટા તો સુરક્ષિત રહે ને.
સાચી વાત.
અને પાંચમું, એક સુરક્ષા માનસિકતા કેળવો, સિક્યુરિટી માઇન્ડસેટ. ઓનલાઈન કંઈ પણ કરતા પહેલા બસ 1 સેકન્ડ માટે વિચારો, શું આ સુરક્ષિત છે? જેમ આપણે રસ્તો ક્રોસ કરતા પહેલા બંને બાજુ જોઈએ છીએ ને, બસ એમ જ. ડિજિટલ દુનિયામાં પણ થોડી સાવચેતી રાખવી.
આ તો થઈ વ્યક્તિગત વાત. વ્યવસાયો કે સંસ્થાઓ માટે કોઈ ટૂંકી સલાહ?
વ્યવસાયો માટે મુખ્ય સલાહ છે, સુરક્ષાને ખર્ચ ન ગણો, એને રોકાણ ગણો. એક ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન હંમેશા તૈયાર રાખો. અને સૌથી અગત્યનું, કર્મચારીઓને તાલીમ આપો અને તેમને સુરક્ષાનો ભાગ બનાવો, ખાલી નિયમોનું પાલન કરનાર નહીં. એવી સંસ્કૃતિ બનાવો જ્યાં જો કોઈથી ભૂલ થઈ જાય તો એ ડર્યા વગર કહી શકે. વિલ્સનનો એક વિચાર અહીં ટાંકવા જેવો છે કે શિક્ષણનો ધ્યેય ખાલી એક્સપર્ટ બનાવવાનો નથી, પણ માહિતગાર નિર્ણય લેનાર બનાવવાનો છે.
ખૂબ સરસ. તો આ આખી ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ કયો રહ્યો? શું શીખવા મળ્યું?
મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે સાયબર સુરક્ષા એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ ક્યારેય પૂરી નથી થતી. એ કોઈ મંઝિલ નથી, પણ એક સફર છે. અને આ સફરમાં ટેકનોલોજી જેટલી જ મહત્વની ભૂમિકા માણસની સમજ, એના વર્તન અને સંસ્થાની સંસ્કૃતિની છે. વિલ્સનનું પુસ્તક આ સંતુલન બહુ સારી રીતે સમજાવે છે. પેલો વિચાર કે સૌથી નબળી કડી ટેકનોલોજી કે લોકો નથી, પણ એ સમજવામાં નિષ્ફળતા છે કે તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. એ ખરેખર બહુ અસરકારક લાગ્યો.
હું પણ સહમત છું. મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે વિલ્સન આ વિષયને ડર ફેલાવવાને બદલે શું કહેવાય, સશક્તિકરણના સાધન તરીકે રજૂ કરે છે. એ આપણને ડરાવતા નથી, પણ સમજણ અને સાધનો આપે છે જેથી આપણે આ ડિજિટલ દુનિયામાં વધુ સુરક્ષિત રીતે અને આત્મવિશ્વાસથી જીવી શકીએ. અને પેલો રિઝિલિયન્સનો ખ્યાલ કે અભેદ્ય કિલ્લા બનાવવા કરતાં એવી સિસ્ટમ બનાવવી વધુ મહત્વનું છે જે અનુકૂલન સાધી શકે, હુમલામાંથી શીખી શકે અને ટકી શકે, એ ખરેખર બહુ મહત્વનો છે. એક અંતિમ વિચાર જે હું શ્રોતાઓ માટે છોડીશ. શું આપણે ડિજિટલ સુરક્ષાને પણ આપણી રોજિંદી આદતનો ભાગ બનાવી શકીએ, જેમ આપણે હેલ્મેટ પહેરીએ છીએ કે સીટ બેલ્ટ બાંધીએ છીએ, બસ એવી જ રીતે?